તારીખ 15-10-1996 શ્રી પ્રવચન રત્નાકર ભાગ 8માંથી કથા 294 તથા કળશ 181 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 267.
ભિન્ન ભિન્ન કરવારૂપ કાર્ય છે તેનો કરતા આત્મા છે, ભાવાર્થનું વચન છે. અહીં આત્મા અને બંધને ભિન્ન ભિન્ન કરવારૂપ જે કાર્ય છે તેનો કરતા આત્મા છે. કાર્ય શું છે? કે આત્મા અને બંધને જુદા કરવા તે એક કાર્ય છે. જ્યારે કાર્ય હોય ત્યારે એનો કોઈ કરતા હોય અને એ કાર્ય કરવાનું કોઈ સાધન હોય, આટલી વ્યવસ્થા હોય છે. કોઈ પણ કાર્ય એટલે કામ માટે, એ કામનો કોઈ કરતા હોય ને એનું કોઈ સાધન હોય, એની ચર્ચા કરે છે. એ પ્રકારથી પંડિત જયચંદ્રજી એ પ્રકારથી ચર્ચા કરે છે કે ભગવાન આત્મા અનાદિ અનંત શુદ્ધ ચૈતન્ય સત્તા સ્વરૂપ ત્રિકાળી ભિન્ન ચીજ છે. અને તેવી રીતે રાગાદિ વિકારના ભાવો પણ ભિન્ન ચીજ છે. બે વસ્તુ છે, એક આત્મા છે જે ત્રણેય કાળે ચૈતન્ય શુદ્ધ ચૈતન્ય સત્તા સ્વરૂપ છે, એક વસ્તુ પોતાનું સ્વરૂપ. એવી જ રીતે એ સ્વરૂપના સંયોગમાં રાગાદી વિકારના ભાવો છે, એ ભિન્ન ચીજ છે. અંદર ભિન્ન ભિન્ન ચીજ છે અને અંદર ભિન્ન ભિન્ન જોવાની છે. અનાદિથી અજ્ઞાન વડે બે ને એક માયના છે, છે ભિન્ન ભિન્ન, પણ પોતે અંદરમાં એની ભિન્નપણાનું અજ્ઞાન હોવાથી બંનેને એક ચીજ તરીકે માયના છે અને એક ચીજ તરીકે અનુભવ્યા છે. આ અનાદિની મૂળ છે, મૂળ ભૂલા. તેથી તે બંનેને જુદા કરવા તે કાર્ય છે. અહીંયા કાર્ય શું છે? કે બંનેને જુદા કરવા, અથવા જુદા છે એને જુદા માનવા અને જુદા છે એને જુદા અનુભવવા. હા, જો ભૂતકાળમાં એકરૂપ ન માન્યા હોત અને ભિન્ન ભિન્ન માન્યા હોત તો અત્યારે આ સ્થિતિ ન હોત. પણ એકરૂપ માયના છે માટે એક થઈ જાય છે એવું કાંઈ નથી. કાચને કોઈ હીરો માને એટલે કાચ કાંઈ હીરો થઈ જાય નહીં, હીરાને કાચ માને તો હીરો કાચ થાય નહીં. એમ વસ્તુ તો વસ્તુપણે ભિન્ન ભિન્ન છે, એ ભિન્ન ભિન્ન રહી છે, પણ પોતે ભૂલ કરી છે અજ્ઞાનથી. અહીં કહે છે કે તે બેને ભિન્ન કરવાનું કાર્ય ન કરતા તો આત્મા છે. હવે એને જે ભિન્ન કરવા છે, ભિન્ન અનુભવવા છે, એ કાર્યનો કરતા કરનારો કોણ છે? કે આત્મા પોતે છે. કોઈ બીજો ઈશ્વર આ કાર્યને કરે છે એમ છે નહીં, કે મારું કામ ભગવાન કરી દેશે એમ છે નહીં. ઈશ્વર કર્તૃત્વમાં તો પોતાના કામનું બીજો ઈશ્વર ઉપર નાખવામાં આવે છે. અહીંયા એમ નથી, આ તો આત્મા પોતે પુરુષાર્થ કરે અને જેટલો પુરુષાર્થ કરે એટલું કામ થાય. આ સ્વતઃ સિદ્ધ વસ્તુઓનો કરતા કોઈ બીજો ઈશ્વર છે એ માન્યતા તદ્દન જૂઠી અને અસત્ય છે. ઈશ્વર કર્તૃત્વવાદની સામે બહુ મોટી સંખ્યા છે. જગતમાં જૈન સિવાય બધા મુસલમાનો પણ ખુદાને કરતા માને છે, હિન્દુઓ ઈશ્વરને કરતા માને છે, અને એ રીતે અનેક દેવદેવીઓની માન્યતામાં પણ તે દેવદેવીઓ કામ કરે છે. એ પ્રકારની પરિસ્થિતિ ઈશ્વર કર્તૃત્વવાદની ચાલુ છે. કહે છે કે એ અસત્ય માન્યતા છે, જૂઠી માન્યતા છે, વસ્તુ સ્થિતિ એવી નથી. હવે કહે છે કે ત્યાં કરણ વિના કરતા કોના વડે કાર્ય કરે? કરણ એટલે સાધન. સાધન વગર કરતા કામ કરે તો કોના વડે, કોનાથી કરે, કોના દ્વારા કરે, કોના વડે કરે? તેથી કરણ પણ જોઈએ. નિશ્ચય નહીં કરતાથી ભિન્ન કરણ હોતું નથી. નિશ્ચય નહીં એટલે શું? વાસ્તવિકપણે ખરેખર જોવામાં આવે તો કરતાને એનું સાધન ભિન્ન ભિન્ન હોય એમ ન બને, એનું અભિન્ન સાધન હોય એમ કહે છે. શું માટે? આત્માથી અભિન્ન એવી આ બુદ્ધિ જ આ કાર્યમાં કરણ છે. માટે ભિન્ન કાર્યને ભિન્ન કરવાના કાર્યમાં જે જ્ઞાન છે, બુદ્ધિ છે, મતિ છે, પ્રજ્ઞા છે, એ પોતે જ અહીંયા સાધન છે, બીજું કોઈ સાધન નથી. અને તે આત્માથી અભિન્ન છે, આત્માથી કોઈ જુદી વસ્તુ નથી. જો લોકો સાધનને રાડો પાડે છે ને, એનો અહીં ખુલાસો કરે છે. લોકો શું કહે છે કે અમને સાધન જોઈએ. કોઈ શું કે અનેક પ્રકારની અમારે ઉપાધિ ન હોય ને તો કાંઈક અમે ધર્મનું સાધન કરીએ, ધર્મ કરીએ. અથવા શરીર છે એ નિરોગી રહેતું હોય તો પણ અમે કાંઈક કરીએ. શરીરમાં વ્યાધિ હોય, પીડા હોય, ઉપયોગ ત્યાં ને ત્યાં લાગે, કેવી રીતે સાધન કરીએ? અથવા બહારમાં અનુકૂળતાઓ મળે તો સાધન કરીએ. અથવા બહારમાં અમને કાંઈ મંદિર મળે, કાંઈક ને કાંઈક એવું સાધન મળી રહીએ, પુસ્તકો મળે, કાંઈક એવું મળે, સાધન મળે તો અમે કાંઈ કરીએ. એ કોઈ સાધન એમાં કામ આવે એવું નથી. નિશ્ચય નહીં કરતાથી ભિન્ન કરણ હોતું નથી. ખરેખર જોવામાં આવે તો કરતા અને એનું સાધન જુદા જુદા હોઈ શકે નહીં. નિશ્ચય નહીં એટલે સત્યાર્થ દ્રષ્ટિએ, નિશ્ચય નહીં નો અર્થ કર્યો છે ગુરુદેવે કે સત્યાર્થ દ્રષ્ટિએ જોઈએ તો આત્માથી રાગાદી બંધને ભિન્ન પાડવામાં કરતા આત્મા છે અને કરણ પણ આત્મા છે. હવે બુદ્ધિને આત્મા કહી દીધો અહીંયા, પ્રજ્ઞા છે, પ્રજ્ઞાને શું કીધો? આત્મા કીધો. કરતા પણ આત્મા અને સાધન પણ આત્મા છે, બીજું કોઈ સાધન નથી. એટલા માટે એમ કહે છે કે આત્મામાં જે અનંત શક્તિઓ છે એમાં પણ કરણ નામની એક શક્તિ છે અને એ આત્માનું સ્વરૂપ છે. માટે આત્મા પોતે જ સાધન છે, બીજો કોઈ સાધન ભિન્ન સાધન નહીં. આત્માને પોતાનો ધર્મ કરવામાં ભિન્ન સાધનની જરા પણ અપેક્ષા નથી. સત્યાર્થ દ્રષ્ટિએ જોઈએ તો આત્માથી રાગાદીને બંધ, રાગાદી બંધને ભિન્ન પાડવામાં કરતા આત્મા છે અને કરણ પણ આત્મા છે. કેમ કે કરણ કરતાથી ભિન્ન હોતો નથી. આ સિદ્ધાંત છે અથવા વસ્તુ સ્થિતિ છે. આ બંને કરતાને કરણ આત્માની પર્યાયની વાત છે. આત્મા પણ કરતા અને કરણ પણ આત્માની પર્યાય, અને પછી આત્મા કીધો છે પર્યાયને જ, કે આત્માની પર્યાયની વાત છે. આમ તો એક પર્યાયના છ કારકો હોય છે, એ ગુરુદેવ ઉતારતા હતા એમ કહીને છ કારકોની વાત લીધી. આમ તો એક પર્યાયમાં છ કારકો હોય છે, પણ અહીં બેને મુખ્ય લીધા છે. પણ એ તો બે કારકો હોય એટલે બાકીના ચાર ન હોય એ વાત કહેવી વિચારવાની જરૂર રહેતી નથી. પણ ન હોય તો એ કંઈ ન હોય, અને હોય તો બધા કારક હોય એમ છે. છ કારકો હોય છે પણ અહીં બેને મૂકી લીધા છે, માટે આત્માથી અભિનેવી બુદ્ધિ જ, બુદ્ધિ એટલે ભગવાનની ભગવતી પ્રજ્ઞા જ આ કાર્યમાં કરણ છે, ભિન્ન કરવામાં પ્રજ્ઞા પોતે સાધન છે. શું કીધું કે પર સન્મુખની દિશાવાળા રાગાદી વિકારના ભાવોને અને સ્વસન્મુખની દશાવાળી પ્રજ્ઞા, શું બેની દિશા સુધી લઈ લીધી, શું પર સન્મુખની દિશાવાળા રાગાદી વિકારના ભાવોને અને સ્વસન્મુખની દિશાવાળી પ્રજ્ઞા જ, સ્વસંવેદન જ્ઞાનની દશા જ, પ્રજ્ઞા એટલે સ્વસંવેદન જ્ઞાનની દશા અંતરમુખ હોયેલી, એ જ ભિન્ન કરવાનું સાધન છે. અહીંયા બીજું કોઈ સાધન છે નહીં. જેમ લાકડાના બે કટકા કરનારું તીક્ષ્ણ કરવત હોય છે, તેમ અંદરમાં સ્વાભિમુખ તીક્ષ્ણ પ્રજ્ઞા છે, એ જ રાગને અને આત્માને જુદું કરવાનું કરવત છે. એને પ્રજ્ઞા છીણી પણ કહે છે અને એને જ્ઞાનરૂપી કરવત પણ કહેવામાં આવે છે. કરવત એટલા માટે કહે છે કે વારંવાર કરવત છે એ ચાલે છે, એમ અહીંયા અભ્યાસ છે, પ્રેક્ટિસ છે, એ પણ વારંવાર થાય છે એટલા માટે. હવે કહે છે કે આત્માને અનાદિ બંધ જ્ઞાનાવરણાદિ કર્મ છે, એ મૂળ માટે ભાવાર્થ જે ઉત્તરણ ચિહ્નમાં જેટલા વાક્યો છે એ વાક્યો ભાવાર્થમાંથી લીધેલા છે. એટલે ભાવાર્થ આપણે જુદો નથી વાંચતા, અવતરણ ચિહ્નના વાક્યો છે એ ભાવાર્થના છે. આપણે ભાવાર્થ સુધી આવ્યું છે, સમયસારમાં ભાવાર્થ સુધી સ્વાધ્યાય આવ્યો છે. તો ભાવાર્થમાં શું કહે છે કે આત્માને અનાદિ બંધ જ્ઞાનાવરણાદિ કર્મનો છે, તેમનું કાર્ય ભાવબંધ તો રાગાદિક છે, એના નિમિત્તે શું થાય છે, રાગાદિક ભાવબંધ થાય છે, અને એના નિમિત્તે નો કર્મ શરીરાદિક છે, શરીરનો પણ સંબંધ અથવા બંધ છે. માટે બુદ્ધિ વડે એટલે પ્રજ્ઞા વડે આત્માને શરીરથી, નાનાવરણાદિક દ્રવ્યકર્મથી તથા રાગાદિક ભાવકર્મથી ભિન્ન એક ચૈતન્ય સ્વભાવ માત્ર અનુભવીને જ્ઞાનમાં જ લીન રાખવો, તે જ આત્માને બંધનું ભિન્ન કરવું છે. હવે અસ્તિત્વ લીધું, અત્યાર સુધી શું કહેતા કે એને ભિન્ન કરો, ભિન્ન કરો, ભિન્ન કરો. હવે એમ કહે છે કે દ્રવ્યકર્મ ભાવકર્મ અને નોકર્મથી ભિન્ન એક ચૈતન્ય સ્વભાવ માત્ર પોતાનું સ્વરૂપ છે, એને અનુભવ જ્ઞાનમાં લીન કરવો, પોતાને સ્વરૂપમાં લીન કરવો, એનું નામ ભિન્ન કરવું છે. ભિન્ન કરવું એટલે શું કે સ્વરૂપમાં લીન થવું, તે એ વિના કોઈ ભિન્ન થાય એવું બને નહીં. દ્રવ્યકર્મનો ઉદય છે, બહારમાં શરીરાદિ નો કર્મ બુદ્ધિપૂર્વકના અવલંબનનો વિષય છે, અને એ બંનેના નિમિત્તે અંદરમાં પણ રાગાદિ ભાવકર્મ થઈ રહ્યા છે. આ ત્રણેયથી પોતાની શુદ્ધ ચૈતન્ય વસ્તુ છે એમાં ઉપયોગને લીન કરવો, એનું નામ એ ત્રણેયથી ભિન્ન કરવું છે. બીજું કાંઈ ભિન્ન કરવું એટલે બીજી કોઈ વાત છે નહીં, સીધી સાદી વાત એટલી છે કે સ્વરૂપને લીન કરવા, સ્વરૂપમાં લીન કરવામાં આવે ઉપયોગને, એટલે ભિન્ન થઈ ગયો દ્રવ્યકર્મ ભાવકર્મ અને નોકર્મથી. હવે સ્વરૂપમાં લીન ક્યારે થાય કે સ્વરૂપનું આકર્ષણ થાય ત્યારે, સ્વરૂપનું આકર્ષણ ક્યારે થાય કે સ્વરૂપમાં સુખ દેખાય ત્યારે. જ્યાં સુધી સ્વરૂપમાં અનંત સુખનો ભંડાર છે એ જોવામાં ન આવે ત્યાં સુધી જીવને પરિણામનું ખેંચાણ જે સુખને કારણે હંમેશા થઈ રહ્યું છે એ થાય નહીં. પરિણામનું ખેંચાણ ક્યાં છે? કોઈ પણ જીવનું લો, નાની કે અજ્ઞાની, સંસારી કે સિદ્ધ, બધાના પરિણામનું ખેંચાણ ક્યાં છે? સુખ તરફ છે. જ્યાં સુખ નથી ત્યાં ભૂલથી સુખનો નિશ્ચય થયો છે, ખોટો નિશ્ચય, તો પણ પરિણામ ત્યાં ખેંચાય છે. તો સાચું સુખ દેખાય અને પરિણામનો પ્રવાહ એ બાજુ ન ખેંચાય એમ કેમ બની શકે? એ ખેંચાય જ તે, એટલે એમાં લીન થાય છે. શું કીધું ફરીને? કે માટે બુદ્ધિ વડે એટલે પ્રજ્ઞા વડે આત્માને શરીરથી નાનાવરણાદિ દ્રવ્યકર્મથી તથા રાગાદિક ભાવકર્મથી જુદા એવા એક ચૈતન્ય સ્વભાવ માત્ર એમ અનુભવીને જ્ઞાનમાં જ લીન રાખવો, એ જ આત્માને અને બંધને ભિન્ન કરવું એવું કાર્ય છે. સ્વરૂપ લીનતાને ભેદ જ્ઞાન કહ્યું. અહીંયા સ્વરૂપમાં લીન થયો એને ભેદ જ્ઞાન કહેવામાં આવે છે. રાજમલજી એ જ અર્થ કરે છે, સ્વરૂપથી ભિન્ન થયો એને જ અહીંયા, અને સ્વરૂપમાં લીન થયો, સ્વરૂપમાં લીન થયો એને ભેદ જ્ઞાન થયું એમ કહેવામાં કહી દે છે. ભેદ જ્ઞાન એટલે ભેદ જ્ઞાનના પ્રયત્નને ભેદ જ્ઞાન અહીંયા નથી લેતા. આ જ ભેદ જ્ઞાન થયું. ભેદ જ્ઞાનનો જ્યાં ફળ આવ્યું ત્યારે ભેદ જ્ઞાન થયું. ત્યાં સુધી પ્રયત્નમાં હતો ત્યાં સુધી હજી ભેદ જ્ઞાન કહેવાય, પણ એ પ્રયત્ન પ્રયત્ન દશા છે. જુદો પડી ગયો ત્યારે ભેદ જ્ઞાન થયું. આહા, હું એક શુદ્ધ ચિહ્ન માત્ર જ્ઞાતા દ્રષ્ટા પ્રભુ આત્મા છું. હા, આવી ત્રિકાળી ચીજ તે મારું સ્વ છે એમ સ્વને ઓળખીને, શું એક તબક્કો શું છે, ઓળખીને, ઓળખ્યા વગર લીનતા આવે નહીં. સ્વને ઓળખી તેનો અનુભવ કરી, કેમ કે ઓળખ્યા વિના અનુભવ થાય નહીં, તેને ઓળખી તેનો અનુભવ કરી તેમાં જ લીન રહેવું, એ જ આત્માને રાગાદિથી ભિન્ન કરવું છે. આ સાવ સ્પષ્ટ કરી દીધું છે પ્રવચનમાં. આત્માનો અનુભવ કરી એમાં જ લીન રહેવું એનું નામ ભગવતી પ્રજ્ઞા છે. સ્વરૂપના અનુભવમાં રહેવું, ઉપયોગ સ્વરૂપમાં લીન રહે એ જ જ્ઞાનની પવિત્ર દશા છે. તેનાથી સર્વકર્મનો નાશ થાય છે. એ રીતે સ્વરૂપ લીનતાથી સર્વકર્મનો નાશ થાય છે. અમુક કર્મનો નાશ ન લીધો, સર્વકર્મનો નાશ નો એક જ ઉપાય છે. પછી તે જ્ઞાનાવરણી હોય કે ગમે તે કર્મ હોય કે મોહની હોય, બધા જ કર્મનો નાશ સ્વરૂપ લીનતાથી થાય છે. સ્વરૂપમાં લીન થાય તો નિર્જરા ચાલુ થઈ જાય, સરવાળે બધા કર્મનો નાશ થઈ જાય. એક જ ઉપાય છે, તેનાથી સર્વકર્મનો નાશ થાય છે, સિદ્ધપદને પમાય છે એમ જાણવું. તો એ ભગવાનની દિવ્ય ધ્વનિમાં એ સ્વરૂપ લીનતાનો વિષય, સિદ્ધપદનો ઉપાય છે, મોક્ષનો ઉપાય છે, એ બહુ જ પ્રચલિત રીતે આવેલું. તે સ્વરૂપ ધ્યાનમાં, સ્વરૂપ લીનતામાં, સ્વરૂપ ધ્યાનમાં રહો, એ જ તમારા માટે ભલું છે, એ જ તમારા આત્મકલ્યાણ સિવાય બીજો કોઈ એ સિવાય ઉપાય નથી. એમાંથી ધ્યાનના બધા કંઈક પ્રકાર ચાલ્યા. પછી અન્ય મતમાં, બૌદ્ધમાં પણ આ વિપશ્યના છે, એ બૌદ્ધમાં છે, અને એ પ્રકારે અનેક હિન્દુઓમાં પણ આ જે ધ્યાનનો વિષય ચાલ્યો છે, પાતંજલિ યોગ દર્શનમાં ચાલ્યો છે. પાતંજલિ મુનિએ એક ગ્રંથ લખ્યો છે, યોગનો ગ્રંથ લખેલો, ધ્યાનનો વિષય ઘણો ચાલ્યો. અનેક ધર્મ મતોની અંદર ધ્યાનનો વિષય જે ચાલ્યો એ તીર્થંકર ભગવાનની દિવ્યધ્વનિમાં એ વિષય બહુ પ્રચલિત થયો, એટલે એ વાત તો બધાને સ્વીકારવામાં આવી કે ધ્યાનમાં જવું જોઈએ. પણ ધ્યાનમાં જવું એટલે સ્વરૂપમાં લીન રહેવું, એ વિષય રહી ગયો. પછી શ્વાસોશ્વાસને બીજું ને ત્રીજું ને અનેક પ્રકારની પ્રક્રિયા અને પ્રયોગ એ બધો વિષય ચાલી ગયો. પણ આત્માનો અનુભવ કરી એમાં જ લીન રહેવું તેનાથી જ સર્વકર્મનો નાશ થાય છે, બધા જ કર્મનો નાશ એનાથી થાય છે, સિદ્ધ પદ પમાય છે એટલે મોક્ષની પ્રાપ્તિ થાય છે એમ જાણવું. જો નમો સિદ્ધાણમ એવું સિદ્ધ પદ આ રીતે પમાય છે, આપણે પંચ પરમેષ્ઠીમાં નમો સિદ્ધાણમ એવું જે બોલીએ છીએ એ સિદ્ધ પદ આ રીતે પમાય છે. કઈ રીતે? સ્વરૂપમાં લીન રહીને. માટે જે રીતે સ્વરૂપમાં લીન રહેવાય તે રીતને તે વિધિને અંગીકાર કરવી. પ્રભુ આ રાગ ને આત્માને આ રીતે જુદા કર તો તારો અવતાર સફળ થશે. હું ગુરુદેવની શૈલી, હું મનુષ્ય થયો છું, અનંતકાળે ન થાય એવું અછેરું તું મનુષ્ય થયો એ અનંતકાળે ન થાય એવું અછેરું સમજી લીધે એમ કે છું છું. સાધારણ વાત નથી ને એમને ગુમાવી દેવા જેવું નથી. એ તારો જે મનુષ્યપણાનો અવતાર છે એ રાગ અને આત્માને જુદા કરવા માટે છે. એને જુદા કર, તારો અવતાર સફળ થશે. અને જો જુદા ન પાડ્યા તો તારો અવતાર નિષ્ફળ જશે. તારો અવતાર સફળ થશે તેથી તને આત્મલાભ થશે. આત્માનો લાભ એટલે આત્માની સુખ શાંતિ અને આનંદની પ્રાપ્તિ થશે. અંદર અતિન્દ્રિય આનંદ પ્રગટશે. જો એ જ વાત કરી, લાભ થશે એટલે શું કે અંદરમાં અતિન્દ્રિય આનંદ પ્રગટશે. અને તને પોતાથી જ ખાતરી થશે કે હવે મને જન્મ મરણ નથી. જ્યાં આનંદનો અનુભવ થશે ત્યાં તને તારા મોક્ષની પ્રતીતિ આવ્યા વગર રહેશે. અનુભવથી પ્રતીતિ આવે છે, એ પ્રતીતિ વિચારથી નથી આવતી પણ અનુભવથી આવે છે. કેમ કે જે વખતે અનુભવ થયો ત્યારે અંશે મુક્ત દશા થઈ. એક ન્યાય એને સંવર કહે છે, એક ન્યાય એને નિર્જરા કહે છે, અને એક ન્યાય એને મોક્ષ પણ કહેવામાં આવે છે. હા, પૂર્ણતા તો મોક્ષ પણ છે, પણ અહીંયા શું છે કે જે અનુભવની દશા થઈ ત્યારે આત્મા બંધાયેલો નહોતો. અનુભવની દશા થઈ ત્યારે આત્મા ક્યાંય ભાવથી પ્રતિબદ્ધતા પામ્યો નહોતો. એટલે મુક્ત ભાવનો અનુભવ થયો. શેનો અનુભવ થયો? જાત તો એ જ છે, જે પરિપૂર્ણ મોક્ષ દશા છે એની જાત છે, એ જાતનો અનુભવ થયો. એનાથી ખાતરી થઈ કે જો હું આમનામ લીન રહું, આમને આમ જો હું લીન દઉં તો સંપૂર્ણ શુદ્ધ દશા પ્રગટ થાય એમાં કોઈ શંકાને સ્થાન નથી. જ્યાં આંશિક અનુભવ થયો મોક્ષ દશાનો ત્યાં મોક્ષ પૂર્ણ મોક્ષ દશાની પ્રતીતિ પણ આવી ગઈ. એને નવ તત્વની પ્રતીતિ થઈ એમ કહેવામાં આવે છે. જ્યાં અનુભવ થયો ત્યાં નવે તત્વની શ્રદ્ધા થઈ ગઈ, કેમ કે મોક્ષની પણ શ્રદ્ધા થઈ કે હવે મારા આત્માનો મોક્ષ તદ્દન સમીપમાં છે, હવે હું મુક્ત થયા વિના રહીશ નહીં. હા, કરતા બુદ્ધિનો અભાવ થઈ ગયો, સહજ થશે. આ દશા સહજ પ્રગતિ છે, અનુભવ દશા પણ સહજ પ્રગતિ છે. અને હવે મારા પરિણામનું વલણ છે એ આખે આખું વલણ જ અંતર્મુખ થઈ ગયું. પરિણામનું વલણ બદલાણું, શું ભલે થોડા ઉપયોગ બહાર જાય છે, પરિણામો બહાર જાય છે, શુભાશુભ પરિણામ થાય છે, પંચમ ગુણસ્થાન સુધી અશુભ થાય, છઠ્ઠા ગુણસ્થાનથી અશુભ દશા નથી, ચોથા પાંચમામાં હોય છે એ ભલે અંશે થાય છે પણ વલણ નથી એનું. શું વલણ ફરી ગયું આખું, અને એ બહુ મોટી વાત છે. એટલે પરિણામનો પ્રવાહ છે એ અંદરની બાજુ ચાલતો રહે છે. શું? અને પોતાને ખાતરી થાય છે કે હવે મારી મુક્ત દશા થયા વિના રહેશે નહીં, હવે મને જન્મ મરણ નથી કોઈને પૂછવું નહીં પડે. શું? મને જન્મ મરણ નથી અને મને મોક્ષ પ્રગટ થઈ જશે એ કાંઈ પૂછવું પડશે નહીં. પોતાને ખાતરી થઈ જાય છે. એમને અંશે રાગ નો અભાવ લીધો છે ને, 144 ગાથામાં સ્વરૂપ નિશ્ચય કાળે લીધો છે, એટલે ઝીણું કાયતો છે. ત્યારથી વરણ ત્યારથી ફરે છે ને, જ્યારથી સ્વરૂપની ઓળખાણ થાય ત્યારથી સ્વસન્મુખની દશા થાય, એટલે વરણ ત્યાંથી ફરે છે. હા, અંશે રાગના અભાવમાં શું છે, અનુભવાંશે વિશ્વાસ આવ્યો છે. હા, અનુભવાંશ એટલે શું, ત્યાં વેદન અંશ છે, વેદન અંશ છે, એના આધારે આખો આત્મા જાણ્યો છે કે મારો આત્મા આવો છે. જે જ્ઞાન લક્ષણ લીધું ને એ વેદન અંશ છે. શું? સ્વસંવેદન સિદ્ધત્વાત. સમયસારમાં શું કહ્યું, સ્વસંવેદન સિદ્ધત્વાત. ક્યાં એ વાત કરી, લક્ષણ લક્ષણની ચર્ચામાં ઓળખવાની વાત આવી ત્યાં. હું કે પ્રસિદ્ધ હિ જ્ઞાનમ, જ્ઞાન તો પ્રસિદ્ધ છે. એ કયું પ્રસિદ્ધ છે, કેવી રીતે પ્રસિદ્ધ છે, મેં જાણવાથી ન લીધું ત્યાં. પ્રસિદ્ધ હિ જ્ઞાનમ જ્ઞાનસ્ય જ્ઞાન માત્રસ્ય, ત્યાં જ્ઞાન માત્ર લીધું એટલે સામાન્ય જ્ઞાન લેવું છે. જ્ઞાન માત્રસ્ય સ્વસંવેદન સિદ્ધત્વાત, જ્ઞાન માત્રનો સ્વસંવેદનપણે સિદ્ધ એટલે પ્રાપ્તિ છે, સિદ્ધ થયું એટલે પ્રાપ્ત થયું. એટલે ત્યાં થોડો નિર્વિકલ્પ અનુભવ નથી, પણ અનાદિથી જે વેદન માલુમ પડતું નહોતું ને પકડાતું નહોતું, એ પકડીને એને આખા આત્માનો નિર્ણય કર્યો છે, ઓળખાણ કરી છે. એટલે ગુરુદેવે એમ લીધું ત્યાં કે અંશે રાગનો અભાવ કરીને નિર્ણય કરશે. શું નિર્ણય કરશે? તો અંશે રાગનો અભાવ કરીને નિર્ણય કરશે. એ નથી એમ, 100મો અંક છે ને, 100મો અંક છે. એટલે ત્યાંથી પછી લાઈન ફરી આખી સ્વસન્મુક્તા ઊભી થઈ, એટલે અનુભવથી આવીના રહેશે. પ્રસિદ્ધત્વ અને પ્રસાદ્ય માનત્વ એમ લીધું છે. પ્રસિદ્ધપણું અને જેને પ્રસિદ્ધ કરવામાં આવે છે એવો જે આત્મા, તેનું પ્રસાદ માન્યપણું, એ બંનેનું અહીંયા અભેદપણું લેવું, ભિન્ન ભિન્ન ન લેવું એમ કે છે. ભેદ પાડ્યો છે એ તો આ કારણથી ભેદ પાડ્યો છે, પણ ખરેખર ભેદ છે એમ લેવું છે. પ્રશ્ન ઉઠાવ્યો છે આચાર્યદેવે પોતે કે શું કરવા, આ બેની તમે ભિન્ન ભિન્ન વાત કરો છો, લક્ષણ અને લક્ષ્ય એવી બે બે વાત કેમ કરો છો? એક લક્ષણ પણ કહો છો અને લક્ષ્ય પણ કહો છો, એવું કહેવાનું તમારે શું કારણ છે? વાત તો બેમાં બેની થઈ જાય છે, અને વસ્તુ તમે એક કહેવા માગો છો, આમાં કાંઈ અમને સમજાતું નથી. તો કે એક પ્રસિદ્ધપણું છે, ઉપયોગનું પ્રસિદ્ધપણું છે, અને આત્માનું પ્રસાદ્યમાનપણું છે, એમ બે વાત હોવાથી બે પણું કહ્યું છે, પણ છતાં અહીંયા બે પણું લેવાનું નથી, એ પણું છે. તો પોતાનું સામર્થ્ય ઘણું છે તો આટલું કહી શકે છે ને સમજાવી શકે છે, નહીંતર આ વાતને સમજાવી કેવી રીતે? ગુરુદેવ શું કહેતા ખબર છે, ગુંગાનો ગોળ છે આ, મૂંગો માણસ ગોળ ખાય, બહુ સારી ઊંચી ક્વોલિટીનો ગોળ હોય, ગોળ ખાઈને આમ 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 કરે, શું ગળ્યો લાગ્યો એમ કે બહુ સરસ, હો તો પણ બોલતો ખરો આમ આમ આમાં શું કરે, પણ જીભ હોય તો બિચારો બોલે ને. મૂંગો માણસ, ગૂંગો માણસ, ગોળ બહુ મીઠો લાગ્યો, ઊંચી ક્વોલિટીનો હોનાની મીઠી જેવો ગોળ, હો મોઢામાં મૂક્યો આમ આમ થઈ ગયું, બહુ સરસ બહુ સરસ, આમ આમ થઈ ગયું એટલે બહુ સરસ, હું પણ આમ 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 છું, પણ વિચારો કેવી રીતે બોલે કે એમ. આ અતિન્દ્રિય આનંદનો અનુભવ એને કહેવો કેવી રીતે, એને કેવી રીતે અમે ગ્રહણ કર્યો, કેવી રીતે અમે એનો અનુભવ કર્યો, કેમ તમને બતાવી એમ કે ગુંગાનો ગોળ છે આ તો. થોડુંક છે, બહુ સમર્થ આચાર્યો બહુ સમર્થ જ્ઞાનીઓ થોડુંક કહી શકે છે, કેટલું થોડુંક, એક સંકેત માત્રપણે, કેટલું સંકેત માત્રપણે જે કહેવાય છે એ કહેવાય છે.
હા, ઘણું સ્પષ્ટીકરણ કર્યું. તોય પાછા એમ કહેતા ગયા કે હજી જે નાનમાં વસ્તુ છે, અનુભવમાં વસ્તુ છે, એ જે અમે કહી શકતા નથી. આટલું આટલું કહીએ છીએ, પણ જે કહેવું છે એ કહી શકતા નથી. હા, આ જે સમજશે નહીં તે ચાર ગતિમાં રખડશે. આ મુક્ત થવાનો ઉપાય છે, ચાર ગતિથી છૂટવાનો આ એક માત્ર કોઈ ઉપાય હોય તો આ છે. આ નહીં સમજે તો ચાર ગતિમાં રખડવું પડશે. વર્તમાનમાં બધા ઘણા શીઠિયાઓ છે ને, આગળ બેસતા બધા પૈસાવાળા માણસો, વર્તમાનમાં આ બધા ઘણા શીઠિયાઓ છે ને, શું થાય કે તેઓ બિચારા ઢોરમાં જશે. મમતા છે ને, મમતા કરે કે આ બધું મારે છે, આ બધું મારે છે, મારે છે. અંદર પકડ જોઈએ. ગુરુદેવને તો કરુણા ઘણી હતી. બિચારા શીઠિયાઓ છે, પકડ કરીને બેઠા છે અંદરમાં, પણ બિચારા ઢોરમાં 3 ઇંચમાં ચાલ્યા જશે. શું કેમ કે નરકમાં જે એવા તીવ્ર પાપના ક્રૂર હિંસા આદિના પરિણામ તેમને નથી. બહુ જે ક્રૂર પરિણામો થાય એવા પરિણામો નથી, એટલે નરકમાં તો ન જાય. એટલે 3 ઇંચમાં જવાની પરિસ્થિતિ વધારે દેખાય છે પરિણામ જોઈને. પણ ધનના લોભમાં એમને માયા કપટ
પોતાની આત્મલક્ષ્મીને, પોતાની શક્તિને ઓળખાવ વિના ભોજનમાં લેવું એ તો મહાપાપ છે. એ કળશ પૂરો છે, ભાવાર્થ ઉપરનો કળશ પૂરો થાય છે. મૂળ સમીસરમાંથી 295 ગાથા શરૂ થાય છે. આપણે સીધ પદને કમાય છે એમ જાણવું છેલ્લે લીધું છે. શું કરવું, ગાથાનો મથાળું છે 295 ગાથાનો મથાળું. મૂળ સમયસર પાનો 433. કે આત્મા અને બંધને દ્વિધા કરીને શું કરવું એમ પૂછવામાં આવતા હવે તેનો ઉત્તર કહે છે. આચાર્ય દિવે પ્રશ્ન ઉઠાડ્યો છે. મહત્વની વ્યથા હોય ત્યાં જિજ્ઞાસા સૂચિત કરવા માટે પ્રશ્ન ઉઠાવે છે. કે આવો પ્રશ્ન ઉઠવો જોઈએ. આટલી વાત આવી તો હવે અહીંયા જિજ્ઞાસા ઉત્પન્ન થઈ ગઈ કે આત્માને બંધને જુદા કર્યા પણ હવે કરવું શું અમારે, એ પ્રશ્ન ચાલવો જોઈએ. જીવો બંધોય તહા સિદ્ધંતે લખણે બંધો છેદવો છેદે દવો શુદ્ધો અપાયો ઘેતવો. જીવ અને બંધ તેમના નિશ્ચિત સ્વલક્ષણો થી છેદાય છે. જીવ અને બંધ, બંધ એટલે અહીંયા રાગાદી ભાવ એનું લક્ષણ અને જીવનું લક્ષણ એ નિશ્ચિત છે, એક સરખું છે. નિશ્ચિત છે એટલે જ્ઞાનનું લક્ષણ ત્રણે કાળે નિશ્ચિત છે એક સરખું, અને રાગનું લક્ષણ પણ નિશ્ચિત છે ત્રણે કાળે એક સરખું. બંનેના લક્ષણો જુદા જુદા નિશ્ચિત હોવાથી તે છેદાઈ જાય છે, એટલે જુદા પડી જાય છે. છેદાઈ જાય છે એટલે જુદા પડી જાય છે. ત્યાં બંધને છેદવો એટલે છોડવો, અહીંયા બંધને છેદવો એટલે છોડવો અને શુદ્ધાત્માને ગ્રહણ કરવો. શું કથાનો વિષય ચાલ્યો? હેય અને ઉપાદેશ, આમાંથી શું કાઢ્યું? હેય અને ઉપાદેશ, જ્ઞાનનું લક્ષણ, આત્માનું લક્ષણ જ્ઞાન, અને રાગાદી તે બંધનું લક્ષણ. આમ જ્યાં બે જુદા જુદા તત્વો જણાયા ત્યારે જ્ઞાનની અંદર સાથે સાથે એક વિવેકની પણ ઉત્પત્તિ થઈ. એણે બંધને છોડ્યો અને આત્માને ગ્રહણ કર્યો. જાણીને અટકી ગયો એમ નહીં, બેને જુદા જુદા જાણ્યા એટલું જ નહીં, જાણીને એક કાર્ય કર્યું. એ કાર્ય કર્યું છોડવા યોગ્ય અને ગ્રહણ કરવા યોગ્ય, એવું જે હતું તે કાર્ય કર્યું, એ કર્તવ્ય થયું. અહીંયા હા, સ્વરૂપમાં અહમપણું કરવું, ત્રિકાળીમાં અહમપણું કરવું, એ એક જ માસ્ટર કી છે. એમ જ છે, અનાદિથી પોતાના ત્રિકાળી સ્વરૂપને ઓળખ્યું નથી. ઓળખે તો એ સ્વપણે ઓળખાય, ઓળખાય ત્યારે શું થાય? સ્વપણે ઓળખાય. આવો આત્મા છે એમ નહીં, આત્મા જ્ઞાન સ્વરૂપી છે એમ નહીં, હું જ્ઞાન સ્વરૂપી છું એમ ઓળખાય. નહીતર થર્ડ પર્સન થઈ જાય છે, ઓળખાણ નથી રહેતી. ટીકા. આત્મા અને બંધને પ્રથમ તો તેમના નિયત સ્વલક્ષણોના વિજ્ઞાનથી સર્વથા છેદવા, અર્થાત ભિન્ન ભિન્ન કરવા. આત્મા અને બંધને પ્રથમ તો તેમના નિયત સ્વલક્ષણો એટલે ચોક્કસ પ્રકારના, નિયત એટલે ચોક્કસ પ્રકારના સ્વલક્ષણથી એટલે પોતપોતાના લક્ષણથી, લક્ષણોના વિજ્ઞાનથી, વિજ્ઞાન એટલે સારી રીતે જાણવું, બરાબર યથાર્થપણે જાણવું, એ જાણીને સર્વથા છેદવા એટલે સર્વથા જુદા કરવા. સર્વથા જુદા કરવા, થોડો પણ એની અંદર સંબંધ રાખવો એમ નહીં, જોડાણ લઈએ એવું કાંઈ રાખવું નહીં. કેમ કે અત્યાર સુધી એ બંધ ભાવને અવલંબીને, રાગાદીને અવલંબીને, એકત્વ કરીને જ નુકસાન કર્યું છે. અનેક પ્રકારના દોષ છે. દોષ કેટલા છે?
અનંત પ્રકારના છે, દોષના અનંત પ્રકાર છે. એ બધા દોષનું મૂળિયું ક્યાં છે? કે રાગમાં એકત્વ, બંધભાવમાં એકત્વ થયું ત્યાં. જ્યાં બંધભાવમાં એકત્વ થયું તો એની અંદર અજ્ઞાન કયું હતું? કે પોતે પોતાના સ્વરૂપને ઓળખતો નહોતો, જાણતો નહોતો અને અનુભવતો નહોતો. એ પોતાના સ્વરૂપનું અજ્ઞાન હતું. સ્વરૂપના અજ્ઞાનને લઈને રાગમાં એકત્વ થયું, રાગનું કર્તૃત્વ થયું, રાગનું ભોક્તૃત્વ થયું અને એની જ આધાર બુદ્ધિ અને સુખ બુદ્ધિ એમાં જ ઉત્પન્ન થઈ. આ બધી પરિસ્થિતિ ઊભી થઈ. હા, સુખ નહીં છે. મૂળ તો સુખથી જ મતલબ છે. જીવ સુખ સ્વભાવી હોવાથી અને પ્રયોજન સુખનું હોવાથી સુખને કારણે પરિણામ બધા નીચળાય છે. જ્યાં સુખનો નિશ્ચય થાય ત્યાં પરિણામ ખેંચાઈને નીચળાઈ જાય છે. આ એક સહજ સ્વાભાવિક સ્વભાવથી જીવના પરિણામની પરિસ્થિતિ થાય છે. એટલે જ પ્રથમથી જ્ઞાનીઓ અને ગુરુ એમ કહે છે કે ભાઈ તારું સુખ ક્યાં છે એ નક્કી કરને. સૌથી પહેલા તારું સુખ ક્યાં છે એનો નિર્ણય કર. જ્યાં સુધી તને તારું સુખ સ્વરૂપ નહીં ઓળખાય, સ્વરૂપની ઓળખાણમાં શું થાય છે? જેમ આત્મા જ્ઞાન સ્વરૂપી છે એમ આત્મામાં અનંત સુખ છે એની પણ ઓળખાણ હારે હારે થાય છે. કેમ? કે જે નિયત સ્વલક્ષણ લીધા ને એમાં જે આત્માનું જે નિયત સ્વલક્ષણ છે એ જ્ઞાન છે. પણ જ્ઞાન કેવું છે? નિરાકુળ સ્વભાવવાળું છે. કેવું છે? નિરાકુળ સ્વભાવવાળું છે એટલે સુખ સ્વભાવવાળું છે. નિરાકુળતા એટલે સુખ. અને રાગ છે તે આકુળતા સ્વભાવવાળો છે. એવો કયો રાગ છે કે જેમાં આકુળતા નથી એ બતાવો. કાલે આપણે કાલના સ્વાધ્યાયમાં એક વિષય ચાલ્યો હતો, ખરેખર ધ્યાન ખેંચીએ કે જ્યારે સ્વરૂપનો અનુભવ થાય છે ત્યારે સ્વરૂપ સંબંધીનો સૂક્ષ્મ વિકલ્પ છે એની પણ ઉપેક્ષા હોય છે તો અનુભવ થાય છે. પણ આ વિકલ્પ ઘણો સારો છે એવી અપેક્ષા હોય ત્યાં સુધી અનુભવ થતો નથી. ઊંચામાં ઊંચી કુટીનો ઘણો સારો વિકલ્પ છે એવી અપેક્ષા હોય ત્યાં સુધી અનુભવ નથી થતો. ત્યારે પ્રશ્ન એ થાય કે અત્યંત મંદ કસાય છે એ વિકલ્પમાં શું છે? અત્યંત મંદ કસાય છે, સાતા વેદનીનો ઉદય છે અને માનસિક શાંતિ અતિશય છે. કેટલી છે? અતિશય છે. એટલી અતિશય છે કે કેટલાક તો ભ્રમમાં પડે છે કે મને આનંદનો અનુભવ થઈ ગયો, શાંતિનો અનુભવ થઈ ગયો, એટલી બધી શાંતિ છે. પણ જેણે જાતને ઓળખી હોય એને એમાં આકુળતાનો અનુભવ છે. શું છે? નિરાકુળ જ્ઞાનના વેદન સાથે મીંડવે અંદરમાં ને અંદરમાં નિરાકુળ જ્ઞાનના અનુભવ સાથે વેદન સાથે મીંડવતા એ સૂક્ષ્મ વિકલ્પ પણ આકુળતા ઉપજાવનારો છે એને માલુમ પડ્યા વિના. અને જ્યારે એમ માલુમ પડે ત્યારે એની ઉપેક્ષા થાય, નહીતર એની ઉપેક્ષા થઈ શકે. કેમ કે દુઃખથી જીવ પાછો વળે છે. ક્યાંથી પાછો વળે છે? દુઃખથી પાછો વળે છે. કીડીને આંખ નથી. શું? કીડીને ત્રણ ઇન્દ્રિય પ્રાણી હોવાથી એને ચોથી આંખની ઇન્દ્રિય નથી હજી થઈ. હું જાય એમાં જ્યાં તડકો આવે ત્યાં તડકો દેખાય નહીં, પણ સ્પર્શેન્દ્રિયથી એને તડકો માલુમ પડે. આ શું બધા તાપથી એ પાછી વળી જાય જીવ. એમ દુઃખ છે એનાથી જીવને તાપ છે. દુઃખનો શું છે? તાપ લાગે છે. તાપથી જીવ પાછો વળે છે. એટલે એને ત્રસ જીવ કીધો. તાપથી પાછો વળે એટલે એને ત્રસ. બે ઇન્દ્રિય પણ પાછો વળે એ હોય ને એ બે ઇન્દ્રિય જીવ છે એ પણ હાલતે 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 જ્યાં તડકો આવે ને
છે, હું ત્રીજા પ્રાણ છે, અનાજમાં ધનેડા બે ઇન્દ્રી થાય છે, એળ બે ઇન્દ્રી થાય છે, પણ કે હું કહું એટલે ઉતરી જાય, છાંયા હાલવા માંડે, છાંયા તરફ હાલવા માંડે, એને કઈ દેખાતું નથી, હા પણ તાપ સહન ન કરી શકે, એમ વિકલ્પ નો તાપ સહન નથી કરી શકતા, એટલે અહીંયાથી પાછો વળે છે. અને અહીંયા નિરાકુળ જે જ્ઞાન વેદન છે એમાં લીન થાય છે. ઓળખાણ તો પહેલા થઈ ગઈ છે, ઓળખાણ થયા પછી જે ભેદ જ્ઞાનનો પ્રોસેસ ચાલે છે એમાં સૂક્ષ્મ વિકલ્પથી પણ જીવ પાછો વળીને અનુભવ કરે છે. આમ છે, એમાં પણ દુઃખ લાગે છે, ઘણું દુઃખ લાગે છે, પણ એ ક્યારેક આત્માના નિરાકુળ સુખ સાથે મીંડવે ત્યારે, કહેવા માત્ર નથી, મીંડવણીથી વાત કરી છે. એટલે જ્ઞાનીને તો દુઃખ હોય નહીં, એ પ્રશ્ન ઉઠો કરતા છેડ્યો કે ભાઈ જ્ઞાનીને તો દુઃખ હોય નહીં, આવી રીતે કેમ વાત કરે છે? ત્યારે ગુરુદેવ કીધું, આત્માની શાંતિ જેને જોઈ હોય એ જ આ વાત કરી શકે, જ્ઞાનીને દુઃખ નો એવું કોણે કીધું? જ્ઞાનીને જેટલો વિકલ્પ છે, જેટલો રાગ છે, એટલું દુઃખ જ્ઞાનીને છે, વેદન અપેક્ષાએ એને પણ દુઃખ છે, મુખ્ય નથી એ, મુખ્ય એને સુખની પરિણતિ છે, પણ સર્વથા દુઃખ ન હોય તો સિદ્ધ થઈ જાય, સર્વથા દુઃખ ન હોય તો સિદ્ધ થઈ જાય અથવા અરિયમ થઈ જાય, એવું એવી દિશા તો નીચે નથી, એટલે એને પણ દુઃખ છે, અને એ દુઃખ કેવું છે એને આત્માની શાંતિ સાથે મીંડવતા એને ભઠ્ઠી જેવું દુઃખ કહેવામાં આવ્યું છે, એ યથાર્થ છે. શું કહે છે કે આત્મા અને બંધને પ્રથમ તો તેમના નિયત સ્વલક્ષણોના વિજ્ઞાનથી સર્વથા છેદવા, સર્વથા છેદવા એટલે જુદા કરવા, જુદા પાડવા. શું? આત્માનું જે સ્વલક્ષણ નિરાકુળ જ્ઞાન છે, અને બંધનું જે સ્વલક્ષણ છે એ આકુળતાવાળું છે, આકુળતાવાળું પરિણમન છે, એને બેની જાત તદ્દન વિરુદ્ધ હોવાથી, તદ્દન જુદા સ્વભાવવાળા હોવાથી એને સર્વથા જુદા પાડવા, જુદા કરવા, જુદા પાડવા, અથવા જુદા જુદા છે એવો અનુભવ કરવો, એનું નામ જુદા કરવા. પછી રાગાદિક જેનું લક્ષણ છે એવા સમસ્ત બંધને છોડવો. પછી બંધનું લક્ષણ રાગ લીધું છે, કેમકે આત્મા એમાં પ્રતિબદ્ધતા પામ્યો છે, ત્યાર સુધી રોકાઈ જાય છે, આત્મા બંધાઈ જાય છે, તો એ છોડવો, કેમકે એમાં પરાધીનતા છે અને એમાં દુઃખ છે, માટે એ છોડવો. રાગાદિક જેનું લક્ષણ છે એવા સમસ્ત બંધને તો છોડવો, કોઈ પણ બંધને ઉપાદેય માનવો નહીં. એટલા માટે ગુરુદેવ તો ત્યાં સુધી વાત લઈ જતા હતા કે તીર્થંકર પ્રકૃતિનો બંધ છે એ પણ છોડવા યોગ્ય, પણ ગુરુદેવ તો જરા કડક હતા, એ પણ ઝેરના ઝાડ છે. શું કહેતા? ઝેરના ઝાડ છે તીર્થંકર પ્રકૃતિ, એટલે એથી ઊંચી કોઈ પુણ્ય પ્રકૃતિ નથી જગતમાં, પુણ્ય પ્રકૃતિઓમાં એથી ઊંચી કોઈ પુણ્ય પ્રકૃતિ નથી, અને પોતે તીર્થંકર થવાના છે, પાછા પોતે તીર્થંકર થવાના છે. પણ એ સોગાની જે કીધું એ જ કહી શકે, એ તીર્થંકર થવાના હોય એ જ કહી શકે, બીજાને તો લાલચ થાય કે આપણને તીર્થંકર પ્રકૃતિ બંધાય તો સારું. દિગંબર સંપ્રદાયમાં તો એ ષોડશ કારણનું થયેલું જ છે ને, ષોડશ કારણ ભાવના ભાઈ સોળે તીર્થંકર પદ પાય, અને એ તીર્થંકર પદ પાવા માટે એને પૂજા સોળ કારણની પૂજા કરવી, ઠીક એ લાઈન છે. જે તીર્થંકર પ્રકૃતિનો લોભ જેને હોય અથવા તીર્થંકર પ્રકૃતિ મને બંધાય એવી જેને માનછા હોય એને તીર્થંકર પ્રકૃતિ બંધાય. તીર્થંકર પ્રકૃતિ કોને બંધાય? ગોમઠસારમાં એના ઉપર લીધી છે વાત. ગોમઠસારમાં જરા સૂક્ષ્મ વિષય લીધો છે કે જે તીર્થંકર દ્રવ હોય અનાદિથી હોય છે. એ તીર્થંકર દ્રવ ક્યારથી હોય છે? અનાદિથી એ તીર્થંકર દ્રવ હોય છે. પછી પરિભ્રમણમાં ભલે અનંતકાળ એ જીવ પણ કાઢે, અનંતકાળની ગોદમાં, કેમ કે ત્રસ્પર્યાયનો કાળ તો થોડો છે એટલે અનંતકાળ નિગોદમાં નરકમાં ગમે એ રીતે કાઢે. ચારે ગતિમાં પરિભ્રમણ ભલે અનંતકાળ કરે પણ એ તીર્થંકર દ્રવ છે. એ તીર્થંકર દ્રવ અનાદિથી છે. એ જ્યારે ભવ્યતાનો પરિપાક આવે છેલ્લે જ્યારે ત્યારે ત્યાર પછી એને સમ્યક દર્શન થાય. સમ્યક દર્શન થયા પછી તીર્થંકર પ્રકૃતિને યોગ્ય પુણ્યના પરિણામ થાય અને મિથ્યાત્વ દશામાં ન થાય. સમ્યક દર્શન થયા પછી સમ્યક દ્રષ્ટિને જ તીર્થંકર પ્રકૃતિ બંધાય. અને સમ્યક દ્રષ્ટિને જ એવું જ્ઞાન હોય કે આ ઝેરના ઝાડ છે. મિથ્યાત્મા તો એ જ્ઞાન હોતું નથી. મિથ્યાત્મા તો ઉપાદિત કરી નાખે છે. એટલે સોળ કાળની પૂજા કરે એને તીર્થંકર પ્રકૃતિ બંધાય એવું નથી, પણ જે તીર્થંકર દ્રવ હોય એને જ બંધાય. તો ક્યારે બંધાય? ગોમઠસારમાં એ વાત લીધી છે કે એ સમ્યક દર્શન પૂર્વકના કેટલાક વિકલ્પો, સમ્યક દર્શન સહિત સમ્યક દર્શન પૂર્વક કેટલાક વિકલ્પો એવા હોય છે એ વિકલ્પની જાત જુદી છે કે જેમાં જગતના બધા જીવો આ જૈન શાસનને પ્રાપ્ત થાવ એવી ભાવના ઉત્પન્ન થાય છે. અને એ ભાવનામાં કોરો રાગ નથી. ત્યાં શું લીધું છે? હેમીચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી ત્યાં એ ભાવનામાં એ વાત લીધી છે કે વિશુદ્ધ ભાવના છે. શું કીધું? ચોક્કસ પ્રકારની વિશુદ્ધિ છે. હવે આમ જુઓ તો તમામ સમ્યક દ્રષ્ટિને આઠ અંગ હોવાથી વ્યવહારે અને નિશ્ચયે આઠ અંગ હોવાથી વાત્સલ્યને પ્રભાવના બધાને હોય છે. વાત્સલ્યને પ્રભાવના બધાને હોય છે એટલે ધર્મની પ્રભાવના થાય એ ભાવના તો બધા સમ્યક દ્રષ્ટિને થાય અને તીર્થંકરના દ્રવ્યને પણ થાય. પણ છતાં બંનેની વિશુદ્ધિ જુદી જુદી, બંનેની વિશુદ્ધિ એ તીર્થંકર દ્રવ જે હોય છે એની એવી વિશિષ્ટ પ્રકારની, ખાસ પ્રકારની એવી વિશુદ્ધિ હોય છે કે જેને લઈને એમને તીર્થંકર પ્રકૃતિનો બંધ થાય છે. પણ તેને તે ચાહતા નથી, ઈચ્છતા નથી, એની રુચિ હોતી નથી અને એને તે ઉપાધિ માનતા નથી. એટલી વિશિષ્ટતા છે. અને એને ઉપાદે ન માને ને ન ગણે તો જ એ પ્રકાર હોય, નહીં તો બીજો એ પ્રકાર હોય શકે? હા, નિદાન નિદાન બંધ થઈ જાય, નિદાન શલ્ય થઈ ગયું. પણ હા, અનેક વાર આવે છે. આવે તો સ્વાભાવિક છે કે અંદર થી નીકળે છે, આત્માનો અવાજ જ એ રીતે નીકળે છે. વાત શું ચાલે? સમસ્ત બંધ ને છોડવો, વાત તો એમાંથી ચાલી. સમસ્ત બંધ માં તીર્થંકર પ્રકૃતિ નો બંધ આવી ગયો. એટલે શું થાય કે જયારે તીર્થંકર પ્રકૃતિ બંધાય એવા ભાવો થાય ત્યારે પણ તે સમ્યક દ્રષ્ટિ તીર્થંકર દ્રવ્યને તેનાથી ભેદ જ્ઞાન વર્તે છે, એનું હેપણું વર્તે છે. અને એ હેપણું વર્તે છે એમાંથી એ પ્રવચન આવે છે. શેમાંથી આવે છે? હેપણું વર્તે છે એમાંથી આવે છે. અને ઉપયોગ જેનું લક્ષણ છે એવા શુદ્ધાત્માને જ ગ્રહણ કરવો
ઉપયોગ જેનું લક્ષણ છે, ઉપયોગ લક્ષણ શુદ્ધાત્મા એવ ગ્રહિતવ્ય, આટલા શબ્દો પડ્યા છે આ સૂત્ર ઉમા સ્વામીએ લખ્યું તત્વા સૂત્રમાં. ઉપયોગો લક્ષણ, જ્યાં જીવની વાત આવી ત્યાં શું કીધું, ક્ષય દ્રવ્યની વાત આવી ત્યાં લક્ષણ બીજું લીધું, હું કે સત લક્ષણમ દ્રવ્યમ, ત્યાં સત લીધું. સત એટલે અસ્તિત્વ. દ્રવ્યનું લક્ષણ શું છે કે સત, ટકવું, હોવું, રહેવું, એ સત એનું લક્ષણ છે. જીવનું લક્ષણ એટલે ઉપયોગો લક્ષણમ. જ્ઞાનની પર્યાય, જ્ઞાનનો વ્યાપાર, જ્ઞાનના વ્યાપારને ઉપયોગ કહેવામાં આવે છે, પર્યાય છે. અને પર્યાય છે એ પ્રસિદ્ધ લક્ષણ છે. એટલા માટે તો ત્યાં કીધું ને કે પ્રસિદ્ધ હિ જ્ઞાનમ. જ્ઞાન તો પ્રસિદ્ધ છે, શેનાથી પ્રસિદ્ધ છે? એ જ્ઞાન માત્ર સ્વસંવેદન સિદ્ધત્વાત, સ્વસંવેદનથી પ્રસિદ્ધ છે. અન્ય જ્ઞેયોને જાણે છે માટે જ્ઞાન પ્રસિદ્ધ છે એમ નહીં, પણ સ્વસંવેદન અંદર રહેલું છે માટે જ્ઞાન પ્રસિદ્ધ છે એમ કીધું. એ વેદન જ્ઞાન સામાન્યમાં છે, જે વેદન છે એ જ્ઞાન સામાન્યમાં છે, એ વાત 49મી ગાથામાં લીધી છે. હા, એમાં શું છે કે જે સિદ્ધાલયમાં સિદ્ધનો સમૂહ છે એ પણ પ્રસિદ્ધ છે, જગતની અંદર એ પ્રસિદ્ધ છે. નમો લોહે ત્રિકાળવર્તી સબ સિદ્ધાન, એ પ્રસિદ્ધ છે. અને તારો આત્મા જે સિદ્ધ છે એ પણ પ્રસિદ્ધ છે. અંતર્મુખ થતો અનંતી સિદ્ધની પર્યાયને ધારણ કરનારો એવો તારો આત્મા પણ પ્રસિદ્ધ છે, એ પણ સિદ્ધનો સમૂહ છે. અને ઉપરમાં સિદ્ધાલયમાં પણ સિદ્ધનો સમૂહ છે. બેનું અનુસંધાન કર, બેનું અનુસંધાન કરતો. એમ પૂજામાં ભાવ તો ઘણા ઊંચા પડ્યા છે. એવા શુદ્ધાત્માને જ ગ્રહણ કરવો, આજ ખરેખર આત્મા અને બંધને દ્વિધા કરવાનું પ્રયોજન છે. પ્રયોજન લીધું, આ આત્મા અને બંધનું ભેદ જ્ઞાન કરવાનું પ્રયોજન શું? તો કે શુદ્ધાત્માને ગ્રહણ કરવો તે. અને અત્યાર સુધી બંધને ગ્રહણ કર્યો તો એને છોડી દેવો તે. એક સાથે થાય છે, અસ્થિ નાસ્તિ એક સાથે થાય છે. અત્યાર સુધી ઉલટું થતું હતું, બંધને ગ્રહણ કરતો હતો અને શુદ્ધાત્માને છોડી દેતો હતો. હવે કહે છે કે શુદ્ધાત્માને ગ્રહણ કર તો બંધને છોડી દેવાનું થાય. હા, રાગને ગ્રહણ કરતો તો એ પણ સુખ બુદ્ધિ હતી, એ ભ્રાંતિ હતી. જીવ જ્યાં દુઃખ હતું ત્યાં સુખની ભ્રાંતિ હતી, દુઃખ હતું ત્યાં સુખની ભ્રાંતિ હતી. આજ ખરેખર આત્મા અને બંધને દ્વિધા કરવાનું પ્રયોજન છે કે બંધના ત્યાગથી, અર્થાત બંધનો ત્યાગ કરી શુદ્ધાત્માને ગ્રહણ કરવો. ભાવાર્થ, શિષ્ય પૂછ્યું હતું કે આત્માને બંધને દ્વિધા કરીને શું કરવું, ઉપર જે પ્રશ્ન ઉઠાવ્યો હતો ને તેનો ઉત્તર આપ્યો કે બંધનો તો ત્યાગ કરવો અને શુદ્ધાત્માને ગ્રહણ કરવો. આવું જે હે ઉપાદેયપણું છે એનું પ્રયોજન છે, અથવા હે ઉપાદેયના દ્રષ્ટિકોણથી, પ્રયોજનના દ્રષ્ટિકોણથી અહીંયા આ વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. અહીં સુધી રાખીએ.